ఇంకొంచెం 40 గంటలు. జీవ నేన స్థాన స్వభావన మాన అపమాన తనా నహి, జీవ నేన స్థానో హర్షనా స్థానో అహర్ష తనా నహి. તો જીવને આ નથી, જીવને આ નથી, નિષેધ કરતા આવે છે. હવે બધા બોલ નિષેધ ના આવશે, જીવને નજર જીવને છે, જીવ પર, અહીંયા જીવ પર આત્મા ઉપર નજર રાખીને લખે છે કે આત્માને ખરેખર સ્વભાવ સ્થાનો એટલે વિભાવ સ્વભાવના સ્થાનો નથી. વિભાવ સ્વભાવ એટલે વિશેષ પર્યાય રૂપના જે ભાવો છે એના સ્થાનો આત્મામાં નથી, પર્યાયો આત્મામાં નથી. માન અપમાન ભાવોના સ્થાનો આત્મામાં નથી. માન કશાય પણ આત્મામાં નથી અને અમાન એવી કશાય પણ આત્મામાં નથી. માન કે અપમાન એવા જે પરિણામ થાય એ આત્મામાં નથી. માનના પરિણામ આત્મામાં ન થાય ને અપમાન જનિત પરિણામ પણ આત્મામાં ન થાય, એનાથી એ નથી આત્મામાં. આત્મામાં છે જ નહીં. જો છે એનો નાશ કરવાની વાત નથી, ધ્યાન રાખવા જેવી ચીજ છે. હર્ષ ભાવના સ્થાનો નથી. હર્ષ ઉત્પન્ન થાય અને પછી એનો અભાવ કરો એમ નહીં. હર્ષનો ભાવ એમાં છે જ નહીં. અનાદિ અનંત જીવને ન હોય, એ તો પર્યાયમાં હોય.
ધ્રુવ પરમાત્મા બતાવે છે
કે અહર્ષના સ્થાનો નથી, સુખ દુઃખના સ્થાનો આત્મામાં નથી. ટીકા, આ નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે. આપણે વાત થઈ હતી કે નિર્વિકલ્પ આત્મા છે એના ઉપર દ્રષ્ટિ દેતા જેવો ત્રિકાળ નિર્વિકલ્પ સ્વભાવ છે એવા પરિણામ પણ નિર્વિકલ્પ પ્રગટ થાય છે. શુદ્ધાત્માનું અવલંબન લેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય, વિતરાગી પ્રતિમાનું અવલંબન લેતા વિતરાગ ભાવ પ્રગટ થાય, આનંદ મૂર્તિ આત્માનું અવલંબન લેતા આનંદની પર્યાય પ્રગટ થાય, જેવો દ્રવ્ય સ્વભાવ છે એવું અવલંબન લેતા પરિણામ પણ એની જાતના પ્રગટ થઈ જાય. આવી ગયા ટીકા. આ નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે. ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે, ભગવાન જે આત્મા છે એને કોઈ પણ પ્રકારની ઉપાધિ લાગુ પડતી જ નથી. ત્રિકાળ ત્રણેય કાળ નિરૂપાધિ વસ્તુ છે, એને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ લાગુ પડતી નથી. ત્રણેય કાળ નિરૂપાધિ, ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને, એવા શુદ્ધ આત્માને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી, એટલે કે વિભાવ રૂપ સ્વભાવના સ્થાનો નથી. શુદ્ધ જીવાસ્તિકાયને પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં, ધ્યાન રાખજો, મોટો ફેર છે, આસમાન જમીનનો ફેર છે. જો તમે એમ આનો અર્થ કરો કે મોહ રાગ દ્વેષનો અભાવ થયો તો તમે થાપી દીધો, થાપી દીધો તો આત્મા આત્મા નહીં આવે. કિંમત છે પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી, તણે કાળ કોઈ કાળે મિથ્યાત્વનો ભાવ આત્મામાં થતો જ નથી. એનાથી તો આત્મા તણે કાળ રહિત છે, એને અડતોય નથી. એવો આ શુદ્ધાત્મા શુદ્ધિવાસ્તિકાય છે, એ ઉપાધેય છે, એનો આશ્રય લે તું, એનું ધ્યાન કર. આહા, એ ધ્યાનના વિષયને તું શોધી લે. ધ્યાન તો એની મેળે આવશે, બંધાયેલું છે. ધ્યાન તો બંધાયેલું છે, ધ્યાન તો બંધાયેલું છે, શુભ ભાવ થાય ને પુણ્ય બંધાય, પછી પુણ્ય બંધાય ત્યારે લક્ષ્મી નો ઢગલો થાય, એ તો એની મેળે ઢગલો થાય છે, એટલે બંધાયેલું છે. સમજી ગયા? આ તો દ્રષ્ટાંત. એમ એક વખત તું શુદ્ધાત્માને શોધી લે અને તારા શ્રદ્ધામાં શુદ્ધાત્મા થાપતો ખરો, તારી શ્રદ્ધામાં શુદ્ધાત્માને થાપી દે તો એ તો પરિણતિ અંદર આવી સમજો.
અપૂર્વ વાત છે, અલૌકિક વાત છે.
શ્રદ્ધા જ કરવાની છે બસ, કોઈ બનાવવાનું નથી તત્વને, આત્માને ઘડવાનું નથી. ઘડો તો ઘડે તો થાય, ઘટ આ ઘડવાનું કામ નથી, આ તો રેડીમેડ વસ્તુ પડી છે. એનો સ્વીકાર કરી લે કે હું તો ત્રણેય કાળ શુદ્ધ નિરાલંબી આત્મા છું, મારામાં રાગ દ્વેષ મોહનો ત્રણેય કાળ ભાવમાં હર્ષ અસ્થરના મારામાં થાનો નથી, માન અપમાન મારામાં નથી. આ કોને માન ને કોને અપમાન, મારામાં એ વસ્તુ જ નથી ને. અભાવ હોવાથી, મોહ રાગ દ્વેષ નો અભાવ હોવાથી માન અપમાન ના હેતુભૂત નિમિત્ત કારણભૂત કર્મો ઉદયના સ્થાનો મારામાં નથી, કર્મનો ઉદય મને લાગુ પડતો નથી. આહા, કર્મનો ઉદય મને આવતો નથી, પણ એ તો મોક્ષ થાય ત્યારે કે સંસાર. અરે ભાઈ, સંસારનો જ મારામાં અભાવ છે, તું કોની વાત કરે બાપુ? જીવ સંસારી ન હોય,
સંસારી હોય તો પછી ક્યારે શુદ્ધ થાય ને ક્યારે મોક્ષ
થાય? આ પરિણામ ઉપરથી લક્ષ હટાવી અને ત્રિકાળ સામાન્ય ભગવાન આત્માને દ્રષ્ટિમાં લેવા જેવો છે. બસ પાછો આવી જા. એટલે માટે આ બધા હવે નિષેધની પ્રક્રિયા ચાલુ થઈ. મેં તમને કહ્યું હતું કે નિશ્ચય નું લક્ષ્ય રાખીને તમે વ્યવહારનો નિષેધ કરો તો નિશ્ચય નો પક્ષ આવશે. એ શબ્દ કયો હતો? નિશ્ચય નું લક્ષ્ય રાખી અને વ્યવહારનો નિષેધ કરે જાઓ, કરતા જ જાઓ. જેટલા પડખા વ્યવહારના આવે એને કોવાળો મારો, કે આ મારું સ્વરૂપ નથી, મારામાં નથી. એટલે આનો લક્ષ્ય પૂર્વક તમે નિષેધ કરો છો તો આનું બળ વધે છે. સાંભળજો, આનું બળની માત્રા દિન પ્રતિદિન વધે છે અને જે ઓનો પક્ષ હતો એ પક્ષ નબળો થતો જાય, પક્ષ છૂટતો જાય છે. એવો એક ટાઈમ આવશે, એવો એક સમય આવશે કે આની કોર 100% પક્ષમાં આવી જશો તમે. ત્યારે 100% પક્ષમાં આવતા પછી તો થોડા ટાઈમમાં, બનતા સુધી તો અંતર્મૂર્તમાં અનુભવ થાય, તો કદાચ કોઈ જીવની પર્યાયની યોગ્યતામાં ફેરફાર હોય, કારણ કે બધાનો લાગુ સરખું ના પડે, તો કોઈને 5-15 મહિનો મોડાવેલું થાય. પણ એ જે નિશ્ચયનો પક્ષ છે એ અનુભૂતિની સાથે બંધાયેલો છે. અનુભવ આવે જ, કેમ કે એને પેલું બુદ્ધિપૂર્વક જે કામ કરવું છે એ યથાર્થ નિર્ણયનું છે. ઓલું તો સહજ થશે. આ તો જ્યાં સુધી એને અનુભવ પ્રત્યક્ષ નથી થયો ત્યાં સુધી વિધિ નિષેધ ના વિકલ્પ આવે છે. બસ પછી તો કઈ વિકલ્પ છૂટી જાય બધા, પછી તો વિકલ્પ રહેતો નથી. આવો છું ને આવો નથી એ જરૂર નથી, તો સહજ એનું સ્વરૂપ છે. જેવું સ્વરૂપ છે સદા જ્ઞાનમાં વર્તા કરે છે. બસ
કરતાપણ મમતા બે છૂટી જાય.
શુદ્ધ જીવાસ્તી કાય ને શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી. દયાદાન કરુણા કોમળતાના શુભ ભાવનો આત્મામાં ત્રણેય કાળ અભાવ છે, તે કારણે શુભ કર્મનો પણ અભાવ છે. શુભ કર્મ જીવમાં નથી. શુભ કર્મનો અભાવ હોવાથી સંસાર સુખ નથી. શુભ કર્મનો અભાવ છે કેમ કે શુભ ભાવનો અભાવ છે. શુભ ભાવનો અભાવ છે તેથી શુભ કર્મ નથી, કર્મ બંધાતું નથી. અને કર્મજનિત જે સંસારિક સુખ એનો પણ આત્મામાં અભાવ છે. અભાવ હોવાથી હો એ ખાસ ધ્યાન રાખવું, હોવાથી ને થવાથી મોટો ફેર છે. શુભ કર્મ નો અભાવ હોવાથી સંસાર સુખ નથી, સંસાર સુખ નો અભાવ હોવાથી હર્ષ થવાનો નથી. હર્ષ આવી જાય કોઈ અનુકૂળતા, અનુકૂળતા આવી કે છોકરો કમાવો મીંડો, હર્ષ આવી જાય કે એ હર્ષ નો ભાવ મારામાં થતો નથી, એ પરદ્રવ્યમાં થાય છે. આ હા હા, એ પરદ્રવ્ય મારામાં એ ચીજ નહી હો, હું જુદો ને હર્ષ જુદો. વળી શુદ્ધ જીવાસ્તિકાય ને અશુભ પરિણતિ નો અભાવ હોવાથી પાપના પરિણામ જીવમાં થતા જ નથી, એનો અભાવ હોવાથી અશુભ કર્મ નો બંધ થતો નથી, પાપની પ્રકૃતિનો કર્મનો બંધ થતો જ નથી. અશુભ કર્મ નો અભાવ હોવાથી દુઃખ નથી. આ હા હા, દુઃખ આત્મામાં થાય નહીં. કેમ કે દુઃખનું નિમિત્ત કારણ જે કર્મ એ બંધાતું નથી, એનું નિમિત્ત કારણ પાપના પરિણામ થતા જ નથી મારામાં. આ છે કાચો પારો. જો તમે સમજીને એનો ઉપયોગ કરો તો અમૃત છે. એક ધ્યાન રાખવું કે આ પરમાર્થ નહીનું કથન છે, આ શુદ્ધ નહીનું નિશ્ચય નહીનું કથન છે. વ્યવહાર નહીનું કથન કરે છે એ તો નિષેધ કરવા માટે છે. આ વ્યવહાર નહીના કથનો છે ને બધા, એનો નિષેધ કરે છે ને કે આત્મામાં નથી, આત્મામાં નથી, આત્મામાં નથી. હા, વ્યવહાર નહીં આ બધા ભાવો આત્માના છે એમ કહે છે. વ્યવહાર નહીં આ બધા ભાવો આત્મામાં છે એમ થાપે છે. જયારે નિશ્ચય નહીં ધર્મ શું છે એવું થાપે છે. વ્યવહાર નહીં તો આ બધા જે ભાવો વર્ણન કરે છે એ વ્યવહાર નહીં તો જીવના છે એમ જ કહે છે. એનો ધર્મ બજાવે છે, ગોબેલ છે એ તો એનો ધર્મ બજાવે છે, સમજી ગયા. પણ જે સત્યવાદી પુરુષ છે ચેતી ગયો છે કે આ કોઈ પણ ભાવો મારામાં નથી, ભલે વ્યવહાર નહીં સતતપણે કહે પણ એની અમે સતતપણે હું નકાર કરું છું, નિષેધ કરું છું કે કોઈ ભાવ મારામાં નથી. આ જે વાત છે એ પ્રેમચંદ ભાઈ જયારે અમુક મક્કમતા આવશે શ્રદ્ધામાં ત્યારે તો આગળ વધશે. આ ડામાડોળવાનું કામ નથી, આ વીર્યવાનનું કામ છે. ક્ષત્રિય વીર્ય જોઈયામાં સર્વજ્ઞ ભગવાને કહેલો વ્યવહાર એનો નિષેધ કરવાનું સર્વજ્ઞ ભગવાને કહ્યું. આ બધા ભાવો સર્વજ્ઞ ભગવાને વ્યવહાર નહીંથી થાપ્યા છે, જીવમાં છે. વ્યવહાર નહીં એ જીવના કયા છે, પણ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો તેમના મામા કોઈ પણ ભાવો જીવના નથી. એટલા માટે આ સુદભાવ અધિકાર લીધો, સમજી ગયા. અશુભ કર્મ નથી, અશુભ કર્મ નો અભાવ હોવાથી દુઃખ નથી, દુઃખ નો અભાવ હોવાથી અહર્ષ થવાનો નથી, હર્ષ ન થાય અને આકુળતા થાય એ મારા સ્વભાવમાં નથી. આ હા, 39 શુદ્ધ ભાવ અધિકાર નિયમસાર 38 ગાથા પૂરી થઈ અને 39 ગાથા. હવે 40 ગાથા, મૂળ ગાથાઓ લઈ લઈ છે એટલે ગાથાઓ લગભગ બધી આવી જાય, એના કળશો પણ આમાં છે, વાંચી લેવા. સ્થિતિ બંધ સ્થાનો પ્રકૃતિ સ્થાન પ્રદેશ ના સ્થાનો નહીં, અનુભાગ ના નહીં સ્થાન જીવને, ઉદય ના સ્થાનો નહીં જીવને. સ્થિતિ બંધ સ્થાનો નથી, પ્રકૃતિ સ્થાનો નથી, પ્રદેશ સ્થાનો નથી, અનુભાગ સ્થાનો નથી કે ઉદય સ્થાનો નથી. કર્મમાં ચાર પ્રકારની સ્થિતિ હોય છે, પ્રકૃતિ સ્થિતિ અનુભાગ એ નથી. અહીં આ ગાથામાં પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધના સ્થાનોનો તથા ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે. પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણ આદિ જુદી જુદી પ્રકૃતિ, સ્થિતિ એટલે અમુક કાળની મર્યાદા જીવની સાથે રહીએ અને પછી કર્મ કરી જાય એનું નામ સ્થિતિ બંધ. અનુભાગ એટલે એનો રસ, જળ કર્મનો જે જે પ્રકારનો તીવ્ર મંદ અંદરમાં એ ભાવ હોય ને એને રસ કહેવાય અનુભાગ. અને પ્રદેશ બંધ, આત્માના પ્રદેશ, આત્માના પર્યાયના પ્રદેશની સાથે એના પ્રદેશનો પરસ્પર મિલન, એનું નામ પ્રદેશ બંધ. એમ ચાર પ્રકારના બંધો, દ્રવ્ય કર્મના બંધો થાય છે. એ આત્મામાં નથી અને ઉદયસ્થાનો જીવને નથી, કેમ કે કર્મ બંધાતા નથી. પછી ઉદયમાં આવવાનો પ્રશ્ન ક્યાં છે? આ હા હા, આઠ કર્મ બંધાતા નથી. સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે, નીચે ઉપરાગ વિનાનું. ઉપરાગ એટલે કોઈ પદાર્થમાં અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ, તે ઔપાધિક ભાવ, વિકાર, મલિનતા, તે ભગવાન આત્માને નથી. સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે, એવા નિરંજન, નિર્દોષ, નિજ પરમાત્માને, પોતાના આત્માની વાત કરે છે, નિજ પરમાત્મા, પરમાત્મા તત્વને ખરેખર દ્રવ્ય કર્મના જગન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધના સ્થાનો નથી. અંતર્મૂર્તમાં ખરી જાય કે સ્થિતારણ કરોડાન કોળીની સ્થિતિ બંધાઈને ખરી જાય, એવો કોઈ બંધ જીવને થતો નથી. જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મોમાંના તે કર્મને યોગ, એવો જે પૂદગલ દ્રવ્યનો સ્વાકાર એટલે સ્વરૂપ, તે પ્રકૃતિ બંધ છે, એ જીવને નથી. નાનાવરણ કર્મનો બંધ જ થતો નથી. આઠ કર્મથી બંધાણો છે જીવ, એમ વ્યવહાર નહીં સતતપણે કહે છે અને નિશ્ચય નહીં સતતપણે નિષેધ કરે છે. આ અનાદિનું છે. હવે વ્યવહાર નહીં ના કથન ને જો સત્યાર્થ મહિનો તો મરી ગયો
દુનિયામાં.
અહીંયા કે છે કે વ્યવહારનો પક્ષ જીવને અનાદિકાળનો છે અને વ્યવહારના શાસ્ત્રો ઠેક ઠેકાણે વ્યવહારનું કથન છે, પણ એનો આશ્રય કરે તો એનું ફળ સંસાર છે. અને શુદ્ધ નહીંનો ઉપદેશ ક્યાંક ક્યાંક વિરલ છે, જીનાગમમાં પણ વિરલ. ગોતો તો મળે અને વ્યવહાર નહીંનો વાક્ય ગોતા વિના મળે. શેરીમાં કાંકરા તો ગમે ત્યાં આખું વીંચીને હાથમાં આવે, પણ હીરા, હીરા તો ગોતવા પડે. એમ નિશ્ચય નહીંના કથનોને તો તમારે તમારી જીની નજરે ગોતવા પડશે, એમને હાથમાં નહીં આવે. ખરેખર દ્રવ્ય કર્મના જગન્ય મધ્ય જ્ઞાનાવરણાદિ રીતે કર્મને યોગ, પૂદગલ દ્રવ્યનો સ્વાકાર, તે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ નથી, પ્રકૃતિબંધ નથી. તેના સ્થાનો નિરંજન નિજ પરમાત્માને નથી. અંજન વગરની વસ્તુ નિર્લેપ, નિરુપરાગ, અનાદિ અનંત શુદ્ધ નિરંજન પરમાત્મા છે. અશુદ્ધ અંતતના, હવે આ એક વાત મુદ્દાની છે, સ્થિતિબંધ નથી અને પ્રકૃતિબંધ નથી, બે કહ્યું. હવે પ્રદેશબંધ થતો નથી આત્માને, એમાં એક વાત સૂક્ષ્મ છે કે અશુદ્ધ અંતતના અને કર્મ પૂદગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ, તે પ્રદેશબંધ છે. અહીંયા પ્રદેશબંધમાં જીવને પ્રદેશબંધ છે એમ ન લખું, પણ અશુદ્ધ અંતતત્વના અને કર્મ પૂદગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ, તે પ્રદેશબંધ છે. પ્રદેશબંધ જે થાય છે એ આત્મા ત્રિકાળી જે છે એની આરે થતો નથી, પણ પર્યાયનો પ્રદેશની સાથે થાય છે. એટલે પર્યાયના પ્રદેશ ને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે, એ મારે કેવું છે. કે ત્રિકાળી સામાન્ય આત્મ સ્વભાવ છે એના પ્રદેશો અને વર્તમાન પર્યાયના પ્રદેશો બે ભિન્ન છે. તેથી ભિન્ન પડ્યું અહીંયા કે ત્રિકાળી દ્રવ્યના પ્રદેશોની સાથે એનો પ્રદેશબંધ વ્યવહારે પણ થતો નથી. હવે વ્યવહારે પ્રદેશબંધ કેની આરે થાય છે? કે એના પ્રદેશો, એની પર્યાયના પ્રદેશો, પર્યાયના પ્રદેશો, અશુદ્ધ અંતતત્વના પ્રદેશો, અશુદ્ધ અંતતત્વ એટલે રાગાદી પર્યાયનો પ્રદેશ છે, એની સાથે કર્મનો પ્રદેશબંધ થાય છે. પણ એ રાગણી સાથે પ્રદેશમાન થતો હોવા છતાં દ્રવ્ય જે ભગવાન આત્મા છે એનું ક્ષેત્ર જુદું રહી જાય છે, એને પ્રદેશમાન થતો નથી. ઊંચા પ્રકારની વાત છે, સમજી ગયા? આ પ્રદેશ ભેદની વાત છે. ફરીથી આ પણ થોડો ચર્ચાનો વિષય છે, સમજી ગયા? ગુરુદેવે તો સ્પષ્ટ કર્યું છે, પણ ગુરુદેવ ગયા પછી થોડી આ બાબતમાં લોકો ગડબડ કરી ગયા છે. આમાં ઉતરે છે એટલે બહુ બોલતો નથી, આમાં ઉતરે છે, સમજી
ગયા?
આત્મા ભગવાન, આત્મા આચાર્ય ભગવાન કહે છે કે પ્રદેશ બંધ થાય છે વ્યવહારે, અમને ખબર છે, એ કઈ અમારા ખ્યાલ બહાર નથી. હે, પણ એ જે પ્રદેશ બંધ થાય છે પરમાણુના પ્રદેશ અને જીવના પ્રદેશ, જીવના પ્રદેશ નહીં પણ અશુદ્ધ અંતત્વના પ્રદેશ. જીવ દ્રવ્ય સામાન્ય છે, એના અસંખ્યાત પ્રદેશની સાથે કર્મનો વ્યવહારે બંધ થતો નથી. ત્યારે વ્યવહારે પ્રદેશ બંધ થાય છે એ કોની સાથે થાય છે કે અશુદ્ધ અંતત્વ સાથે. એટલે જેટલી માત્રામાં રાગ થાય છે અને જેટલા ક્ષેત્રમાં રાગ થાય છે, જેટલા ક્ષેત્રમાં રાગ થાય છે, પર્યાયના ક્ષેત્રમાં રાગ થાય છે, દ્રવ્ય સ્વભાવના ક્ષેત્રમાં રાગ થતો નથી.
એટલે અહીંયા દ્રવ્ય અને ક્ષેત્રનો પર્યાયનું ક્ષેત્ર ભિન્ન પડવા,
પર્યાયનું ક્ષેત્ર અને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન બતાવે છે કે આત્માના પ્રદેશની સાથે કર્મના પ્રદેશનો પરસ્પર મિલન થતું નથી. એ વ્યવહારે પ્રદેશ બંધ પણ આત્માના પ્રદેશની હારે નથી. ત્યારે અશુદ્ધ અંતત્વના પ્રદેશ એમ કરીને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ જુદા પાડી દીધા. અશુદ્ધ અંત, આ પાઠ છે આમાં, અશુદ્ધ અંતત્વના પ્રદેશ એટલે જેટલી પર્યાયમાં રાગ થાય એના પ્રદેશ એની સાથે બંધ થાય, પણ રાગના પ્રદેશથી અલગ જે શુદ્ધાત્માના પ્રદેશો છે ત્રિકાળીના એની હારે બંધ થતો નથી. એટલે ત્રિકાળી દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ બંધ થઈ ગયા. પર્યાયનો લક્ષ છૂટી જાય, હાવ વ્યવહારને જોવામાં આવે તો જીવની સાથે પ્રદેશ બંધ થાય છે કે ના, જીવની સાથે થતો નથી. ત્યારે વ્યવહારને એ બંધ થાય છે એ કોની સાથે કે અશુદ્ધ અંતત્વ સાથે. અશુદ્ધ અંતત્વ એટલે રાગની પર્યાય. અશુદ્ધ અંતત્વ તો કેમ કહ્યું કે અંદરમાં પરિણામમાં થાય છે માટે એ અંત કહ્યું, પણ અશુદ્ધ અંતઃતત્વ અશુદ્ધ અંતત્વના એટલે અશુદ્ધ આત્માના અને કર્મ પુદ્ગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશ પણ છે. માટે ભગવાન આત્માનો પ્રદેશ અને રાગનો પ્રદેશ ભિન્ન છે, એનું ક્ષેત્ર ભિન્ન ને મારું ક્ષેત્ર ભિન્ન. મારા ક્ષેત્રમાં રાગ થતો જ નથી અને બીજાના ક્ષેત્રમાં રાગ થાય છે એમ જાણવામાં આવે છે બીજાના ક્ષેત્રમાં. એટલે મારું ક્ષેત્ર ને એનું ક્ષેત્ર ભિન્ન છે, અમારું એક ક્ષેત્ર નથી. હા, આખો આત્મા બતાવી દીધો, એના પ્રદેશ જુદા, દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન ને ભાવ ભિન્ન. આ બંધના સ્થાનો પણ નિજ નિરંજન નિજ પરમાત્મ તત્વને નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે શુભ અને અશુભ કર્મનો બંધ થયેલો છે પૂર્વે, એની થાય છે નિર્જરા. હવે નિર્જરાનો જયારે સમય હોય છે ત્યારે સુખ દુઃખરૂપ ફળ દેવાની શક્તિવાળો તે અનુભાગ બંધ છે. હવે જે કર્મ કરે છે ત્યારે એ નિમિત્તપણે સુખ અને દુઃખમાં નિમિત્ત થાય. જીવના પરિણામની પર્યાયમાં સુખ દુઃખ થાય ત્યારે ઓલાનો કર્મનો ઉદય ખરી જાય ત્યારે સુખ દુઃખ દઈને ખરે એમ કહેવાય નિમિત્તથી. એવા જે સુખ દુઃખ દેવાની શક્તિવાળો જે કર્મનો અનુભાગ તે આત્માને નથી, એટલે આત્મામાં સુખ દુઃખ થતું જ નથી. આનો આના સ્થાનોનો પણ અવકાશ નથી. આનો અવકાશ આત્મામાં નથી. વળી દ્રવ્ય કર્મ તથા ભાવકર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નથી. ભાવકર્મનો જે ઉદય થાય, મિથ્યાત્વ નામનું ભાવકર્મ ઉદયમાં આવે, ભાવકર્મ પર્યાય, ઓલું દ્રવ્ય કર્મ જુદું, મિથ્યાત્વના પરિણામની પ્રગટતા થાય એ આત્મામાં નથી. એનો ઉત્પાદ, એનો ઉત્પાદ આત્મામાં નથી. એ આત્મામાં મિથ્યાત્વ ઉપજતું નથી. એવું હું છું, નિરંજન ની જ પરમાત્મા તત્વ ને નથી. એટલે 40 ગાથા પૂરી થઈ. એક લઈ લી. બહુ મોટી છે ગાથા, નહીં લેવાય અત્યારે, નહીં લેવાય. બહુ મોટી ગાથા છે, પછી બહુ મોટી. આ વાત મહત્વની છે, આ વાત મહત્વની છે, સમજી ગયા? એમ બંધધિકારમાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે આત્મા એમ વિચાર કર્યા કરે કે હું કર્મથી બંધાયેલો છું, મારામાં રાગ દ્વેષ મોહ થાય છે, હું સુખી દુઃખી છું, એમ બંધનો વિચાર કરે અથવા બંધનો વારંવાર વિચાર કરે તો એ બંધથી છૂટવાનો ઉપાય નથી. એ ઉપાય જ નથી, ખોટો ઉપાય છે. પણ એ બંધથી ભિન્ન ભગવાન આત્મા હું છું, અબદ્ધ સ્વભાવી, એનું શરણ લેતા આ ભાવ બંધનો ને દ્રવ્ય કર્મના બંધનો અભાવ થાય છે. માટે હું રાગી છું ને હું મિથ્યા દ્રષ્ટિ છું ને હું સંસારી છું ને દુઃખી છું, એ હું દુઃખી છું ને સંસારી છું એમ વિચાર કરવાથી સંસારનો ને દુઃખનો નાશ નહીં થાય. એ દુઃખના નાશનો ઉપાય નથી. જયારે જ્ઞાનીઓ મળે છે ત્યારે દુઃખની વાત કરે કે ચારે ગતિ દુઃખરૂપ છે, એટલે કે હવે તું દુઃખથી છૂટવાનો ઉપાય લે. દુઃખનું કારણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે. હવે એ ટળે અને સમ્યક દર્શન પ્રગટ થાય ને એનો વિષય શુદ્ધાત્મા એના તરફ આવી જાય તો તને સુખની પ્રગટતા થશે. એટલે એને દુખિયા જીવને કેવો છે શુદ્ધ આત્માનું સ્વરૂપ શરણ લેવડાવવું, ઓલું જ્ઞાન કરાવે કે તારી પર્યાયમાં દુઃખ છે એ તો હકીકત છે. જયારે કોઈ પણ દર્દી ડાક્ટરને જાય તો નિરોગી જાય કે રોગી જાય, બરાબર છે? હવે સ્વાધ્યાય કરે કે ટેપ સાંભળે કે શાસ્ત્ર વાંચે, એ દુખ્યો જીતો વાંચે છે, એ તો દુઃખિત થઈ ગયું. સોનગઢ ગયો હોસ્પિટલમાં તો દર્દી થઈને તો ગયો છે, તો અહીંયા એમ કેમ હું બહુ દુઃખી છું? અરે કે ગુરુદેવ કે તું આવ્યો અમે સમજી ગયા કે દુઃખી છો, અમારે ક્યાં પૂછવાની જરૂર છે? તું દુઃખી છો તો આવ્યો છો. હવે દુઃખ તો છે, હવે દુઃખના રોદણા રોમાને હું દુઃખી છું ને સંસારી છું ને હું મિથ્યા દ્રષ્ટિ છું ને હું અજ્ઞાની, છોડી દે વાત. તું એ તું વિચાર કરે છે એ તું નથી, અમે તો તારા આત્માની વાત કરીએ છીએ. દેખતા નથી, અમે તો બધા ભગવાન જોઈએ છીએ.
ડોક્ટર એમ નથી કેતા, આ એક દી કહી દીયા કેન્સર તને થયું છે, પણ રોજ એમ લખીએ કેન્સર છે એમ રોજ લખીએ.
એના નાશનો ઉપાય બતાવે, નાશનો ઉપાય. તમને આ દવા આપું છું, આ દવા લેવી, આ ગોળી લેવી, આ પરેજી પાડવી એમ, અને પાછું કે તમે આવ્યા છો યોગ્ય સ્થળે, મટી જશે, સમજી ગયા? મળશે. જ્ઞાની કે અમે તમને મળીએ અને તમને સુખ ન પ્રગટ થાય કોઈ બને નહીં, કેમ કે તમારી હાજરી, તમારી ઉપસ્થિતિ અમારી નજીકમાં આવ્યા છો, તમે દુઃખનો નાશ થઈ જશે. તમે કઈ ચિંતા કરો, તમે દવાખાને આવી ગયા, હોસ્પિટલમાં ભરતી તમે કરી, હોસ્પિટલમાં ભરતી થઈ કે ખાટલો તમને મળ્યો, હવે દર્દ રહીએ, દર્દ નો નાશ થાય એવી હોસ્પિટલ છે? દર્દ વધારવા માટે હોસ્પિટલ બાંધે કોઈ?
હે, પાછી આ સ્પેશિયાલિસ્ટની બીમારીની હોસ્પિટલ, ઇલાજ કરવાની હોસ્પિટલ.
મિથ્યાત નામનો જે રોગ છે એના નાશનો ઉપાય શ્રી ગુરુ બતાવે છે. અને ભરતી થઈ ગઈ એનામાં, ભરતી થઈ ગઈ હોસ્પિટલમાં, ખાટલા ઉપર હુરાવ્યા એને, અને પછી ગુરુ એને આપે છે દવા, પછી મિથ્યા તરીએ કોઈ દી? પણ છે જ નહીં, પેલી વાત તો છે જ નહીં, આથી શરૂઆત કરી. આ તો બધો ગુરુદેવ નો પ્રતાપ છે. નિયમસાર શાસ્ત્ર એનો શુદ્ધ ભાવ અધિકાર ગાથા 41. સ્થાનો નક્ષાયક ભાવના ક્ષાયોપશમિક તણા નહીં, સ્થાનો ન ઉપસમ ભાવના કે ઉદય ભાવ તણા નહીં. ગાથાનો અર્થ, જીવને ક્ષાયક ભાવના સ્થાનો નથી, સ્થાનો નથી એટલે પ્રકારો નથી, ક્ષોપસમ ભાવના સ્થાનો એટલે પ્રકારો નથી, આત્માને ઔદય ભાવના સ્થાનો નથી કે ઉપશમ ભાવના સ્થાનો નથી. ટીકા, ચાર વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા જો વિભાવનો બે પ્રકારે અર્થ થાય છે, વિભાવ એટલે વિકાર કષાય ભાવને પણ વિભાવ કહેવાય, અને વિભાવ એટલે વિશેષ ભાવ. વિભાવનો અર્થ જ્યારે વિશેષ ભાવ હોય ત્યારે બધા શુદ્ધ પર્યાય ને અશુદ્ધ પર્યાય બધું આવી ગયું, બધું આવી ગયું, એ વિભાવનો વિશાળ મોટો અર્થ છે. વિશેષ ભાવ એટલે કે એક સામાન્ય ભાવ ધ્રુવ પરમાત્મા અને બાકી બધા વિશેષ ભાવ, 14 ગુણ સ્થાન, માર્ગના સ્થાન, બધું વિશેષ ભાવ. ભક્તિ તો આવી ગઈ પણ ક્ષાયિક ભાવ આવી ગયો, ક્ષાયિક ભાવ આવી ગયો. અશુદ્ધ પર્યાય તો આવી ગઈ પેલા વિભાવમાં, પણ બીજો વિભાવનો અર્થ એવો છે કે એમાં બધા કષાય ભાવ ને અકષાય, રાગ અને વિતરાગ, ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાન પણ એમાં આવી ગયું વિભાવમાં. એ વિભાવ છે, સ્વભાવ નથી. વિભાવ એટલે વિશેષ ભાવ, નાશવાન છે. કર્મ સાપેક્ષ કર્મની ઉપાધિથી જન્મેલા ભાવો મોક્ષની પર્યાય. પણ વિભાવ ભાવ છે, કેમ કે એ વિશેષ ભાવ છે, નાશવાન છે અને કર્મના અભાવની અપેક્ષા રાખે છે, માટે કર્મના ઉપાધિજનિત ભાવ એ છે. માટે એ આત્માનો ખરેખર શ્રદ્ધાનો વિષય નથી. અહીંયા અત્યારે શ્રદ્ધાનો વિષય આપવો છે. જ્ઞાનના જ્ઞેય તરીકે ભલે હો પણ ધ્યાનનો ધ્યેય નથી. એ ધ્યાન કરવા યોગ નથી, જાણવા યોગ છે, પણ ધ્યાન કરવા યોગ તો એનાથી ભિન્ન ભગવાન શુદ્ધાત્મા શુદ્ધ ભાવ, એ ધ્યાનનો વિષય છે. એટલે એમાં અહમ બુદ્ધિ કરવા યોગ છે. બસ વિભાવના બે અર્થ, વિભાવ એટલે એક વિભાવ કષાય અને બીજો વિભાવનો અર્થ કષાય કષાય બધા પરિણામ, બંધ મોક્ષ ના બધા પરિણામ. અહીંયા એ અર્થ વિશાળ અર્થ લેવો. ચાર વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે. જે આ શુદ્ધ ભાવ કયો એ પંચમ ભાવ છે, પંચમ પારિણામિક ભાવ, શુદ્ધ ભાવ અધિકાર, દ્રવ્ય સામાન્યનો. એમાં સામાન્યમાં વિશેષ નથી. સામાન્ય જે સ્વભાવ છે એમાં કોઈ પણ પ્રકારનો વિશેષ પર્યાય એમાં નથી, એમાં એનો નાસ્તિ છે. આ અસ્થિમાં એની નાસ્તિ છે, અસ્થિ નાસ્તિ અનેકાંત અધ્યાત્મનું અહીંયા આવે છે ઠેઠ મૂળ્યું. હવે આગળ કર્મોના ક્ષય જે ભાવ હોય કે ક્ષાયિક ભાવ છે, ચાર ભાવનું વર્ણન કરે છે કે ક્ષાયિક ભાવ કોને કહેવાય કે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલો ભાવ તે ક્ષાયિક ભાવ. કર્મોના ક્ષોભક્ષમે જે ભાવ હોય તે ક્ષોભક્ષમિક ભાવ છે, જ્ઞાન દર્શનાદિ. કર્મોના ઉદયે જે ભાવ હોય તે ઔદયિક ભાવ છે, રાગ દ્વેષ ક્રોધ માન માયાના પરિણામ, એ ઔદયિક ભાવ છે. કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઉપશમિક ભાવ છે, ઉપશમ સમ્યક દર્શન હોય કે શનિ માંડે ત્યારે ઉપશમ ચારિત્ર હોય કોઈને, તો એ પ્રકારે ઉપશમ ભાવ છે. આમાં ક્ષાયિક ભાવ શુદ્ધ પર્યાય પરિપૂર્ણ શુદ્ધ છે, ક્ષોભસમ ભાવ છે આચરણની અપેક્ષા એકદેશ શુદ્ધ છે, ઔદયિક ભાવ સર્વથા અશુદ્ધ પર્યાય છે અને ઔપશમિક ભાવ શુદ્ધ પર્યાય છે. એ સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત, સકળ તમામ પ્રકારના જે કર્મ ઉપાધિથી ઉત્પન્ન થયેલા જે ભાવો છે એનાથી વિમુક્ત, વિશેષ મુક્ત, સર્વથા મુક્ત એવો પરિણામીય જે ભાવ હોય તે પારિણામિક ભાવ છે. એવું જેનું સ્વરૂપ છે તેને પરમાત્મા પારિણામિક ભાવ કહે છે. એવો ને એવો કંઈ પણ એમાં વધઘટ કિંચિત માત્ર કોઈ પણ કાળે ન થાય, નિગોદમાં હોય ત્યારે પણ એવો ને ઓમ. સિદ્ધ પરમાત્મા થાય આત્મા તો પણ પારણામિક ભાવ તો એવો ને એવો છે, એમાં કોઈ દી કદી પણ ફેર પડતો નથી. ધ્યેયમાં ફેર ન પડે, ધ્યાનના પ્રકારમાં ફેરફાર હોય, ધ્યાનમાં ફેરફાર હોય, સંસાર અવસ્થામાં આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન હોય, સાધક અવસ્થા થાય તો ધર્મ ધ્યાન આવે, પછી વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરીને સાધક થાય તો શુક્લ ધ્યાનના પરિણામ થાય. એટલે ધ્યાનના પરિણામમાં ફેરફાર હોવા છતાં ધ્યેયમાં ફેરફાર નથી. ધ્યેય એવું ને એવું, એવું ને એવું, અનાદિ અનંત, એમાં કિંચિત માત્ર ફેર ન પડે. એ પોતાના ભાવને, સ્વરૂપને, વસ્તુને કાયમ ટકાવી રાખે એવો એક પરમ પારણામિક ભાવ કહેવાય. આ પાંચ ભાવોમાં ઔપશમિક ભાવના બે ભેદ છે, શાયિક ભાવના નવ પ્રકાર છે, ભેદ છે. ક્ષૌપશમિક ભાવના 18 ભેદ છે, ઔદયિક ભાવના 21 ભેદ છે, પારણામિક ભાવના 3 ભેદ છે. હવે એનું એક એકનું સ્પષ્ટીકરણ કરે છે. પહેલા તો સંક્ષેપમાં કહ્યું કે કયા ભાવના કેટલા ભેદ, તો એ ભેદના પ્રકારો. હવે ઔપશમિક ભાવના બે ભેદ આ પ્રમાણે છે. ઉપશમ સમ્યક, સમ્યક દર્શન પણ ઉપશમ થાય છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને પ્રથમ સમ્યક દર્શન થાય ત્યારે ઉપશમ થઈ જાય અને ઉપશમ સમ્યક દર્શન કહેવાય. અને ઉપશમ ચારિત્ર જ્યારે શ્રેણી માંડે ત્યારે ક્ષપક શ્રેણી ન હોય અને ઉપશમ શ્રેણી હોય ત્યારે ચારિત્રની એની ઉપશમ જે દશાઓ છે, કષાય કષાય દબાતા જાય, દબાતા જાય અને ઉપર ચલતો ચડતો જાય એમ, એનું નામ ચારિત્રનો ઉપશમ ભાવ કહેવાય. અને સમ્યક દર્શન થાય ઉપશમ ત્યારે સમ્યક દર્શન ઉપશમ ભાવ. એટલે ઉપશમ ભાવ બે ગુણની પર્યાયને લાગુ પડે, એક શ્રદ્ધા ગુણની પર્યાયને લાગુ પડે અને એક ચારિત્ર ગુણની પર્યાયને લાગુ પડે. શ્રદ્ધા ગુણની પર્યાય અને ચારિત્ર ગુણની પર્યાય એ બે માં ઉપશમ ભાવ હોય.
ઉપશમ પાણી ડોળું છે,
તળિયે બેસી જાય, ડોળ તળિયે બેસી જાય ત્યારે પાણી એકદમ નિર્મળ સ્વચ્છ દેખાય, 100% સ્વચ્છ હો, કેમ કે મેલ નીચે બેસી ગયો છે, પાણી નિર્મળ છે એમ. ક્ષાયિક સમ્યક દર્શન અને ઉપશમ સમ્યક દર્શન બે સમાન નિર્મળ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ, કોઈ પણ પ્રકારનો એમાં મિથ્યાત્વનો દોષ નથી. પછી આગળ ક્ષાયિક ભાવના નવ ભેદ આ પ્રમાણે છે. ક્ષાયિક સમ્યક, કેવળી શુદ્ધ કેવળીની સમીપે જીવને ક્ષાયિક સમ્યક દર્શન થાય છે, એ ક્ષાયિક સમ્યક દર્શન કહેવાય. યથાખ્યાત ચારિત્ર, 12મા ગુણ સ્થાને ચારિત્રની પૂર્ણ નિર્મળ અવસ્થા થઈ એનું નામ યથાખ્યાત ચારિત્ર કહેવાય. કેવળી અને શ્રુત કેવળીની સમીપે ક્ષાયિક સમ્યક દર્શન થાય. કેવળી એટલે અર્યંત પરમાત્મા કે સામાન્ય કેવળીની દિવધ્વની કોઈની છૂટતી હોય તો એની સમીપે જીવને ક્ષાયિક સમ્યક દર્શન થઈ જાય. અથવા તો શ્રુત કેવળી હોય, ગણધર ભગવાન આદિ 12ના ધારી એ શ્રુત કેવળી, એ આ ઓલા નીચેના અત્યારે અહીંયા શુદ્ધ કેવળી થાય એ નહીં, પણ 12 અંગધારી જે ગણધર આદિ હોય એને શુદ્ધ કેવળી કહેવાય. શુદ્ધ કેવળી અને કેવળી એની સમીપે જયારે જીવ હોય ત્યારે એનો નિમિત્ત પણ એવું જ હોય કે અહીંયા ક્ષાયિક થવાનો કાળ પાકે ત્યારે એનું નિમિત્ત સામે એવું હોય, સેજે બાર એની સમીપે થાય ક્ષાયિક સમજ. એમ સમજો કે આ પંચમકાળમાં ક્ષોપસમ સમ્યક દર્શન કોઈ જીવને થયું, કોઈ જીવને થયું, અને પછી આગળ વધીને જયારે આગળ વધે ત્યારે ક્ષાયિક થઈ જાય ત્યારે એને કોઈ એવા યોગ થઈ જાય. બાર ક્ષાયિક સમ્યક, ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, આ કયા ભાવના ભેદ છે? ક્ષાયિક ભાવના જે નવ ભેદ છે. ક્ષાયિક એટલે તમામ પ્રકારના કર્મનો અભાવ થઈ જાય અને અહીંયા પરિપૂર્ણ પર્યાય પ્રગટ થાય, પરિપૂર્ણ પર્યાય પ્રગટ થાય એનું નામ ક્ષાયિક ભાવ. પરિપૂર્ણ પર્યાય પ્રગટ થાય એનું નામ ક્ષાયિક ભાવ. એ પર્યાયમાં એક સમ્યક દર્શનની પર્યાય પરિપૂર્ણ શુદ્ધ થઈ જાય પછી પડવાનો પ્રશ્ન નથી, એનું નામ ક્ષાયિક સમ્યક દર્શન. પછી 12મા ગુણ સ્થાને જીવ જયારે આવે ત્યારે ક્ષાયિક ચારિત્ર થઈ ગયું, ચારિત્રની પરિપૂર્ણ અવસ્થા થઈ ગઈ, પછી એમાં ક્ષોપશમ ઉપશમ કે ઉદય લાગુ પડતો નથી, પરમાત્મા થઈ જાય એમ પરિપૂર્ણ શુદ્ધ પર્યાય ચારિત્ર ગુણની. પછી કેવળ જ્ઞાન, જ્ઞાન ગુણની પરિપૂર્ણ પર્યાય એ ક્ષાયિક ભાવ છે. પછી કેવળ દર્શન ઉપયોગ કેવળી ભગવાનનો હોય એ ક્ષાયિક છે, એમાં દર્શનાવન કર્મનો અભાવ થઈ ગયો સાવ, તથા અંતરાય કર્મના ક્ષયજનિત, અંતરાય કર્મ છે એના ક્ષયજનિત દાન લાભ ભોગ ઉપભોગને વીર્ય, પોતાના આનંદનો આનંદનો ભોગ અને આનંદનો ભોગ, આનંદ દે પણ પોતે અને આનંદ લે પણ પોતે, એવું એક પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય, જેમાં એને ભોગવાને ઉપભોગવામાં કોઈ નબળાઈ વીર્યની નબળાઈ ના આવે, પરિપૂર્ણ વીર્ય પ્રગટ થાય અને પરિપૂર્ણ આનંદને ભોગવે, એટલે એને અનંત વીર્ય કહેવાય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, ચાર ચતુષ્ટય છે ને. તો અંતરાય કર્મ એ વીર્ય ગુણને હણનારું છે, એનો અભાવ થાય, એના ક્ષયજનિત અંતરાય કર્મનો અભાવ થાય, ત્યારે દાન લાભ ભોગ ઉપભોગને વીર્ય, વીર્યની પરિપૂર્ણ અવસ્થા પ્રગટ થઈ ગઈ, પુરુષાર્થની પરિપૂર્ણ પરાકાષ્ઠા, અને એમાં એ આનંદ લે પણ પોતે, દે પણ પોતે, દાતા પણ પોતે અને ગ્રાહક પણ પોતે, અને ભોગ અને ઉપભોગ વારંવાર એ ભોગવા જ કરે પૂર્ણ આનંદને, તો પણ જેમાં થકાવટ ન લાગે એવું વીર્ય પ્રગટ થઈ ગયું છે. એવા એના નવ ભેદ ક્ષાયિક ભાવ, એટલે ક્ષોભસમ ભાવના 18 ભેદ આ પ્રમાણે છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનોપ્રિય જ્ઞાન, એ જ્ઞાન ચાર, સમ્ય જ્ઞાન એ ક્ષોભસમ ભાવે છે. સાધકને આ ચાર ભાવ હોય, કોઈને બે હોય, કોઈને ત્રણ હોય ને કોઈને ચાર હોય, બધાને ચાર ન હોય. ઘણાને મતિ શુદ્ધ જ્ઞાન હોય અને સીધું પછી કેવળ જ્ઞાન થઈ જાય, અવધિ જ્ઞાન ને મનોપ્રિય જ્ઞાન આવે જ નહીં, આવે જ નહીં. કોઈને મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન આવે ને સાથે અવધિ જ્ઞાન પણ આવે સાધકને, અને પછી કેવળ જ્ઞાન થાય. અને ગણધર હોય અને તદભવે મોક્ષગામી જે જીવ હોય એને મનોપર્યોગ જ્ઞાન સાથે હોય હોય ને હોય જ, મતિ શુદ્ધ અવધિને મનોપર્યોગ. ગૌતમ ગણધર ને ચાર જ્ઞાન હતા, એ મનોપર્યોગ જ્ઞાન હતું, એટલે સામાના મનની વાત પોતે જાણી શકે. હવે કેટલા ભવ પછી એને માનો કે મોક્ષ જવાને વારો હોય કોઈ જીવને, અને અસંખ્ય ભવ થવાના હોય એને, એ અસંખ્ય ભવ પછી મનવાળું પ્રાણી થાય ત્યારે આ વિચાર કરશે, એ અત્યારે મનોપર્યોગ જ્ઞાન જાણી શકે. એ આવો વિચાર કરશે કે આવું ટેપ ઉતારું ને આમ થશે, અને એવો જે વિકલ્પ કરશે, એટલે રૂપી પદાર્થ એના જ્ઞાનના મનમાં આવ્યો હોય એ રૂપી પદાર્થનું જ્ઞાન અત્યારે મનોપર્યોગ જ્ઞાન કરી શકે. આટલા ભવ એમ કે બેઠો હોય સભામાં કે 10 ભાવ પછી આના મનમાં આ પરિણામ આવવાના છે એ કહી દે. મનોપર્યોગ જ્ઞાન સદવસ્ત છે, કેવળ જ્ઞાન નથી, તો પણ એ પ્રકારનો એક જ્ઞાનનો ઉઘાડ થઈ જાય છે. સામાના મનની વાત જાણી લઈએ, સામાના મનની વાત જાણી લઈએ. ગણધર મનોપર્યોગ જ્ઞાન એને જ હોય, અને તદભવે મોક્ષ જાય એને જ હોય, એક ભાવ બાકી હોય એને મનોપર્યોગ જ્ઞાન ન થાય. પછી આવો વિચાર કરશે એ જાણી લે કે આ જીવ આટલા ભાવ પછી નૈરોબીમાંથી લંડન જશે ને લંડનમાં જઈને 10 માની દુકાન ખોલવી છે, એવો વિચાર કરશે એ જાણી લે. પણ એ ઉપયોગ મૂકે તો જાણવાનો ભાવ આવે, તો મોટે ભાગે તો જાણવાનો ભાવ આવતો જ નથી, પણ એની તાકાત, જ્ઞાનની તાકાત એટલી કે જે જાણવા ધારે તો જાણી શકે, એ જાણવા ધારે કેવો જ્ઞાનમાં તો ભડકો એને કઈ એક સાથે યુગપદ બધું અનાદિ અનંત જણાઈ ગયું, જણાઈ જાય છે એને કઈ પ્રશ્ન જ નથી, એ તો ભડકો થઈ ગયો કેવળ જ્ઞાન. એ તો ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળ ત્રણ લોકનું બધા જીવોનું એક સમયમાં જાણી લઈએ. બસ એક સાથે, એક સાથે ક્રમે નહીં, સૂર્ય ઉદો આખો લંડન થયેલી દુનિયા, બાકી દુનિયા એના જ બાપ, એના જ કેવું જ્ઞાન. મતિ શુદ્ધ અવધિને મનપ્રિય જ્ઞાન, ચાર જ્ઞાન ને ક્ષોભસમ જ્ઞાન કહેવાય, એમ જ્ઞાન ચાર. પછી કુમતિ કુશ્રુતને વિભંગ, મિથ્યા દ્રષ્ટિને, મિથ્યા દ્રષ્ટિને બે જ્ઞાન હોય, કોઈને ત્રણ જ્ઞાન હોય, મિથ્યા દ્રષ્ટિને બે જ્ઞાન હોય, કોઈને અવધિ જ્ઞાન પણ હોય, એને મિથ્યા અવધિ જ્ઞાન કુભંગ, એને વિભંગ જ્ઞાન ખોટું. દેવ અને નારકી જન્મની સાથે અવધિજ્ઞાન હોય, મિથ્યા દ્રષ્ટિ હોય તો હોય. મિથ્યા દ્રષ્ટિ છે, મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન તો છે, કુમતિ અને કુશ્રુત તો, પણ જયારે જન્મે નારકીમાં અને દેવમાં ત્યારે હારે વિપરીત અવધિજ્ઞાન પ્રગટ થાય. હોય હોય ને હોય જ વિપરીત. આ જે વ્યંતર ભટકે છે ને એને પણ અવધિજ્ઞાન હોય. એ અવધિજ્ઞાન મૂકીને કી છે કુતૂહલ કે તમને 3 વર્ષ પછી દીકરો આવશે, મને જો માનતા કરો તો 3 વર્ષ પછી દીકરો આપું. એને જ્ઞાનમાં જોઈ લીધું કે આને દીકરો થવાનો છે, સમજી ગયા. હા, અને એને સકંજામાં લેવા માટે, એને પોતા ઉપર શ્રદ્ધા પડ પમાડવા માટે એ વાત કરે, અને ખરેખર થવાનું જ હતું. એને દીકરો નથી આપ્યો, એને કુઅવધી. હા, હા, એટલે ઈ સમજો કે બહુ બીમાર હોય તો મારી માનતા કર તો આટલા વખત પછી તો હું હાજો કરી દઉં. એટલે આમ તો હાજો થવાનો હતો, એને પરિય જોઈ લીધી તમારા દેહની, સમજી ગયા. લોકો એમાં ફસાઈ ગયા, એનું નામ કો અવધિ કહેવાય. એમાં મર્યાદા હોય છે, કોઈને અવધિ જ્ઞાન 8 દિવસ પછીનું ન જોઈ શકે, કોઈ મહિના પછી જોઈ શકે, કોઈ 6 મહિના પછી ન જોઈ શકે, કોઈ 10 વર્ષ પછી જોઈ શકે, એમ એની કાળની મર્યાદા. અને કોઈની ક્ષેત્રની મર્યાદા, લંડન અંદરનું જ જાણી શકે, લંડનની બહાર ન જાણી શકે, એમ. કોઈ અમુક ક્ષેત્ર સુધી જાણી શકે, પછી આગળના ક્ષેત્રથી વધારે હોય તો જાણી શકે, વધારે ન. એમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એની અવધિ છે ને, શબ્દ અવધિ એટલે મર્યાદામાં રહીને જાણી શકે. અવધિ એટલે મર્યાદા, બરાબર, મર્યાદામાં રહીને જાણે. એની દરેકની સરખી ના હોય, જેવો ઉઘાડ જેવો ઉઘાડ, અવધિ જ્ઞાનમાં કોઈને થોડો ઉઘાડ, કોઈને વધારે ઉઘાડ. એમ કુમતી, કુશ્રુત અને વિભંગ જ્ઞાન એવા ભેદને લીધે અજ્ઞાન 3 એટલે 4 ને 3 7 જ્ઞાનના ભેદ થયા. જે 18 ભેદ છે ને કુલ, એમાં 4 ને 3 7 ભેદ જ્ઞાનની પર્યાયના થયા, બરાબર. હવે ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિ દર્શન એવા ભેદને લીધે દર્શન 3